બહેનો અને ભાઈઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. પ્રથમ પુરુષન વ્યાખ્યાન મારાના પ્રમુખ તરીકે અને છેલ્લા 2 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે મારી માથે કેટલીક જવાબદારી જે સોંપવામાં આવી છે એનો ભાર તો બધા મિત્રોના સહકારથી જ હું વહન કરી શકું છું. હું તો માત્ર નિમિત્ત છું. પરિષદ વ્યાખ્યાનમાળાને આ 50મું વર્ષ છે. જૈન યુવક સંઘના ઇતિહાસમાં આ એક બહુ મહત્વનો દિવસ ગણાશે, બહુ મહત્વનું પર્વ ગણાશે. 50 વર્ષ પહેલાં ચાલુ થયેલી આ વ્યાખ્યાનમાળા ભાંગવાડી થિયેટર અને હીરાબાગ જેવા હોલની અંદર 40-50 માણસોથી, શ્રોતાવગણથી ચાલુ થયેલી, પરંતુ ઉત્તરોત્તર એની વૃદ્ધિ થતી ગઈ. આનંદ ભુવનમાં પછી યોજાઈ, બ્લેવેટ સ્કીલોજમાં યોજાઈ, રોક્સી થિયેટરમાં યોજાઈ, ભારતીય વિદ્યાભવનમાં, અને ત્યાર પછી આપણે અહીંયા બિરલા ક્રીડા કેન્દ્રમાં આવ્યા. આ જગ્યા પણ ઘણી નાની પડે છે અને બીજો કોઈ વિકલ્પ નથી કે આથી મોટી કોઈ જગ્યામાં આપણે જઈ શકીએ. તાત્કાલિક કોઈ મંડપ બાંધીને પણ આપણે કરી શકતા નથી, કારણ કે ચોમાસાના દિવસો હોય છે. પણ આ વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી ગઈ તેના કારણો પણ છે. અને એના કારણોમાં એક વસ્તુ મહત્વની એ છે કે સમાજના વિવિધ વર્ગને વિવિધ વસ્તુની અપેક્ષા રહે છે. પર્યુષણ પર્વ આવે એટલે દરેક ઉપાશ્રયમાં પુષ્કળ માણસોની હાજરી હોય. કેટલાક એવા પણ હોય કે જેને નિરાશ થવું પડે, જગ્યા ન મળે, સંભળાય નહીં, અને આ ઉપરાંત બીજા કેટલાક કારણો પણ ખરા. એ બધાને લક્ષ્યમાં રાખીને યોજાયેલી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા તે કંઈ ઉપાશ્રયોના વિરોધમાં નથી યોજાઈ, પરંતુ ઉપાશ્રયોની પૂર્તિ રૂપે યોજાય છે. ઈચ એકોર્ડિંગ ટુ હિઝ નીડ એન્ડ ઈચ એકોર્ડિંગ ટુ હિઝ કેપેસિટી. એ દરેકને કંઈક ને કંઈક જ્ઞાન લાભ થાય એવા એક આશયથી મુંબઈ જૈન યુવક સંઘે 50 વર્ષ પહેલાં આ કાર્ય આરંભ્યું. અને આપણે જોઈએ છીએ કે એનું પણ એક મહત્વ છે. એક સમય એવો હતો કે જ્યારે એવી એક છાપ હતી સમાજમાં કે જૈન યુવક સંઘ તરફથી યોજાય છે તે પર્યુષણ વ્યાખ્યાનમાળા ઉપાશ્રયોના વિરોધમાં છે. આજે આપણે જોઈ શકીએ છીએ છેલ્લા કેટલાક વર્ષથી કે સાધુ ભગવંતો, માસતીજી વગેરે પણ આપણે આ વ્યાખ્યાનમાળામાં પધારે છે અને એમનું પોતાનું ઉપાશ્રયોમાં રોજેરોજનું કર્તવ્ય હોવાને કારણે કેટલાક નથી આવી શકતા, એ પણ સાચું. પણ તેમ છતાં એમની જો અનુકૂળતા રહે તો અહીંયા આવવા તે તૈયાર છે, કારણ કે આપણે અહીંયા જે કામ કરીએ છીએ તે કોઈના પણ વિરોધમાં નથી હોતું. આમ પણ જૈન ધર્મ એ કોઈ પણ ધર્મના પણ વિરોધમાં રહેવાની વાત નથી કરતો. અવિરોધથી જીવન જીવવું, અવિરોધથી આત્મસાધના સાધવી, સમગ્ર જગતમાં વિશ્વમાં જે સંવાદની વાત કરે તે નાના સરખા વર્તુળની અંદર વિરોધની વાત ક્યારેય ન કરે. એટલે કે આ જે વ્યાખ્યાનમાળા આપણી ચાલી રહી છે એનું પોતાનું કામ કરે છે. એનું કામ પણ ઠીક ઠીક ચાલી રહ્યું છે અને ઉત્તરોત્તર એની વૃદ્ધિ પણ થતી રહી છે. 50 વર્ષ હવે પૂરા થાય છે, ભવિષ્યમાં 100 વર્ષ પણ કદાચ પૂરા કરશે અને એમ એનું કામ આગળ ચાલતું રહેશે. આની સફળતાનો મુખ્ય આધાર તે શ્રોતાઓના સહકાર ઉપર છે. શ્રોતાઓનો જો સહકાર ન હોય તો આ વ્યાખ્યાનમાળા ચાલી ન શકે, અને એ સહકાર બધી જ રીતનો છે. આ એક માણસનું કામ નથી. વ્યાખ્યાતાઓ આવે અને વ્યાખ્યાન આપે, પણ આવડી મોટી યોજના કરવામાં પૈસાની પણ ઘણી બધી અપેક્ષા રહે છે. એક માણસના પૈસાથી આ કામ થતું નથી. શ્રોતાઓ વર્ગ જે આવે છે અને અન્ય જે ચાહક વર્ગ છે, શુભેચ્છકો છે, એ બધા તરફથી જે દાનનો પ્રવાહ અમને મળે છે એને કારણે આ યોજના થઈ શકે છે. આ એક પ્રકારનો કોમ્યુનિટી પ્રોજેક્ટ છે કે જેમાં દરેક માણસ પોતે યત કિંચિત પોતાનો ફાળો આપે છે, સ્વેચ્છાએ આપે છે. અને આમ પણ જૈન સમાજનું લક્ષણ એ દાન પણ છે. જૈન શોભે છે પોતાના દાનથી. દાન એ જૈન સમાજનું જેમ ભૂષણ છે સામાજિક કક્ષાએ, તેમ વ્યક્તિગત કક્ષાએ કોઈ એવો જૈન નહીં હોય કે જે પોતાના 100% પૈસા પોતાનામાં જ વાપરે. અને 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીરે પણ કેટલી સરસ રીતે કહ્યું કે જે માણસ પોતાની બધી જ કમાણી પોતાનામાં વાપરે છે એ માત્ર સ્વાર્થી છે એમ નહીં, એ અસ્તેય વ્રતનો ભંગ કરે છે. ચોરી ન કરવી એ જાતનું જે વ્રત છે એનો ભંગ કરે છે, એને એનો અર્થ એ થયો કે ચોર છે, સામાજિક દ્રષ્ટિએ ચોર છે. એ રીતે ભગવાન મહાવીરે ત્યારે કહ્યું ત્યારે એમની સામાજિક દ્રષ્ટિ પણ કેટલી બધી વિકસિત હશે એનો આપણને ખ્યાલ આવે છે. 2000 વર્ષ પહેલાંની એમની દ્રષ્ટિ આજે પણ એટલી જ નિત્ય નૂતન જેવી આપણને લાગે છે. તેનું કારણ છે કે એમને વ્યક્તિને પોતાને પોતાનું વ્યક્તિગત કર્તવ્ય અને સામાજિક કર્તવ્ય બંનેનું સરસ ભાન કરાવ્યું. પર્યુષણના દિવસો આવે એટલે સૌ કોઈ પોતાનું કર્તવ્ય સમજીને ઘરની બહાર તો નીકળે જ, ક્યાંક ઉપાશ્રયમાં બેસે, મંદિરમાં જાય કે કોઈક આવી સભાઓમાં જાય, અને એને લીધે અનેક લોકો ધર્માભિમુખ બને છે. પર્યુષણના દિવસો એ 28 પર્વ તરીકે ઓળખાય છે. વર્ષમાં 6 28 પર્વ ગણાય છે અને 6 28 પર્વમાંનું આ એક મોટામાં મોટું પર્વ તે આ પર્યુષણા પર્વ છે. પર્યુષણા શબ્દ છે એટલે કે પરી એટલે કે ચારેય બાજુથી, અને ઉષ્ણા એટલે કે બેસવું, સ્થિર થઈ જવું. જેમ સ્થૂળ દ્રષ્ટિએ સ્થિર થઈ જવાની વાત છે, ચોમાસાના દિવસોમાં વર્ષાવાસ દરમિયાન ખાસ કરીને સાધુઓ સાધ્વીઓએ, તેવી રીતે ગૃહસ્થોએ પણ સ્થિર થવાનું છે. પોતાની બાહ્ય બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ અટકાવીને પણ બાહ્ય દ્રષ્ટિએ જે સ્થિર થવાનું છે, તેથી પણ વિશેષ આત્મિક દ્રષ્ટિએ સ્થિર થવાનું છે, પોતાનામાં સ્થિર થવાનું છે. આ એક મોટું એવું પર્વ છે કે જેમાં મનુષ્ય આત્મચિંતન કરવાનું છે, આત્મખોજ કરવાની છે, આત્મસાધના કરવાની છે. આ પર્વ એ તો એક નિમિત્ત છે. જેમ પર્વ મોટું તેમ એની ઉજવણી વધારે વધારે દિવસ હોય, અને એટલા માટે 8 દિવસનું પર્વ આપણે મનાવીએ છીએ. દિગંબરો 10 લક્ષની પર્વ મનાવે છે, 10 દિવસનું પર્વ મનાવે છે. આ પર્વ દરમિયાન આપણે જે કંઈ આત્મસાધના કરીએ છીએ, જે કંઈ જ્ઞાન પામીએ છીએ, એને આપણા જીવનમાં ઉતારીએ છીએ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ અથવા તો નાનસ્ય સારમ આયારમ. જ્ઞાનનો સાર તે આચાર છે. જે જ્ઞાન આચારમાં ન પરિણમે તે જ્ઞાન તે માત્ર મગજમાં ભરી રાખેલા બોજારૂપ છે. પરિષદના દિવસો દરમિયાન આપણે તો આ આરાધના કરીએ જ છીએ, પરંતુ ખરી રીતે એ આરાધના પછીથી તો આપણા રોજેરોજના જીવનમાં ઉતરવી જોઈએ. આરાધકોના વિવિધ વર્ગો છે. રાજસ્થાનમાં એમ કહેવાય છે કે 5 પ્રકારના આરાધકો છે. એક તે સદૈયા, એક તે કદૈયા, એક તે ભદૈયા, એક તે પજુસનિયા અને એક તે સમચ્છરિયા. તો એમ કહ્યું છે કે જે માણસો રોજેરોજ આરાધના કરે છે, સદાને માટે આરાધના કરે છે, તે બધા સદૈયા છે. જે લોકો ક્યારેક ક્યારેક મનમાં મૂડ આવે ત્યારે આરાધના કરે, અથવા તો અમુક સારા પર્વના દિવસોમાં આરાધના કરે, ક્યારેક ક્યારેક કરે, તે કદૈયા છે. જે લોકો પર્યુષણ આવે, શ્રાવણ ભાદરવો મહિનો આવે અને મહિના પહેલાં જાગે કે હવે પર્યુષણ આવવાના છે, તો મહિના પહેલાં જાગે, અને મારવાડમાં તો અત્યારના સમયને પંજાબ મારવાડમાં અત્યારે એને ભાદરવો મહિનો કહે છે, તો એને બધાને ભદૈયા કહેવામાં આવે છે. જે પર્યુષણ આવે ત્યારે જ જાગે અને 8 દિવસની માત્ર આરાધના કરે, તે બધા પજુસનિયા છે. અને પજુસનમાં પણ બહુ ન જાગે ને છેલ્લો સંવત્સરીનો દિવસ એક ક્ષમાપનાનું કાર્ડ લખીને કર્તવ્ય પૂરું કરે, તો એ બધા સંવત્સરિયા છે. આપણે સંવત્સરિયામાંથી મટીને પજુસનિયા તો થયા છીએ. 8 દિવસ તો અહીં આપણે નિયમિત આવીએ છીએ, પરંતુ પજુસનિયામાંથી આપણે ભદૈયા થઈએ, એમાંથી કદૈયા થઈએ, અને વખત જતાં આપણે સદૈયા થઈએ, તો મને લાગે છે કે આપણે આ પર્વની આરાધના સારી રીતે કરી શકીશું. પર્યુષણ પર્વ દરમિયાન આપણે જ્ઞાનની આરાધના કરીએ છીએ. જે કંઈ સાંભળીએ છીએ તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યારેક એ જીવનમાં નથી ઉતરતું, તેનું કારણ શું? એના ઘણા બધા કારણો છે. અને કર્મના કારણોની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એમ 5 સંભાય કારણો કહ્યા છે કે જે કારણોને લીધે મનુષ્ય કેટલાક કાર્યો કરતો નથી, કરી શકતો નથી. પણ આપણી પાસે એટલા બધા ગ્રંથો છે, 45 આગમો તો છે જ, અને એની ઉપર લખાયેલા ટીકા વિવરણ રૂપે પણ અનેક ગ્રંથો છે. અને બધા ગ્રંથોનું વર્ગીકરણ આપણે 4 મુખ્ય વિભાગમાં કરીએ છીએ. દ્રવ્યાનું યોગ, ચરણકર્ણાનું યોગ, ધર્મકથાનું યોગ અને ગણિતાનું યોગ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે કશુંક આપણે સાંભળ્યું, કર્યું અને આપણા જીવનમાં આપણે નથી ઉતારતા, તો એના કારણોમાં કાં તો શંકા, કુશંકા કે તર્ક વિતર્ક હોય, કાં તો પ્રમાદ હોય, કાં તો વિષય કષાયોનું એટલું બધું જોર હોય, અને કાં તો આપણામાં એવી કંઈક જડતા આવી ગઈ હોય કે જેને લીધે આપણે આ જીવનમાં ઉતારી શકતા નથી. તો જો આપણા મનમાં શંકા કુશંકા થયા કરતી હોય, તો શ્રીમદ રાજચંદ્ર એમ કહે છે કે દ્રવ્યાનું યોગનો વિચાર કરવો. જો પ્રમાદ જીવનમાં ખૂબ વ્યાપી ગયો હોય, તો ચરણ કર્ણાનું યોગ એ વાંચવું અને વિચારવું. જો વિષય અને કષાય વગેરે ખૂબ વધી ગયા હોય, તો ધર્મકથાનું યોગનો વિચાર કરવો. અને જો જીવનમાં જડતા વ્યાપી ગઈ હોય, તો ગણિતાનું યોગનો વિચાર કરવો. આમ જેના જીવનમાં જે વસ્તુ એને પોતે સમજેલી વાતને આચરણમાં મૂકતા અટકાવે એને નિર્મૂળ કરવા માટે પોતે જ તપાસ કરવાની છે અને શાસ્ત્રના કયા પ્રકારના ગ્રંથનું એને શરણું લેવાનું છે એને પોતે નક્કી કરવાનું છે. આપણે તો અહીંયા પરિશન વ્યાખ્યાનમાળામાં વિવિધ વક્તાઓ દ્વારા વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનોનો પ્રબંધ કરીએ છીએ. 8 દિવસના 16 વ્યાખ્યાનો થશે. એ 16 વ્યાખ્યાનો વિવિધ વિષયો પર છે અને એમાંથી યત કિંચિત પણ જો આપણા જીવનમાં ઉતરે તો આ વ્યાખ્યાનમાળા યોજવાનું સાર્થક્ય છે એમ અમને પોતાને પ્રતીત થશે. જે ઘણા બધાના સહકારથી આ વ્યાખ્યાનમાળા યોજાય છે એ વ્યાખ્યાનમાળા આપના જીવનમાં ફળવતી બને એવી શુભેચ્છા સાથે આ પ્રાસંગિક વક્તવ્ય હું પૂરું કરું છું. આજના આપના પ્રથમ વ્યાખ્યાતા શ્રી શશકાંતભાઈ મહેતા છે. આવશ્યક ક્રિયાઓ ઉપર તેઓ વ્યાખ્યાન આપવાના છે. રાજકોટથી પધારે છે. સૌરાષ્ટ્ર પેપર બોર્ડ કંપનીના તેઓ માલિક છે પણ ધર્મની આરાધનામાં ખૂબ વધેલા છે. મારા પોતાને માટે આમ તો ઉંમરમાં કદાચ 2-3 વર્ષ મારાથી નાના હશે પણ હું એમને મારા મુરબ્બી ગણું છું. એમનું જીવન મારા માટે ખૂબ પ્રેરણારૂપ છે. જીવનમાં ધર્મ કેવી રીતે વણાયો હોય એ જોવું હોય ગૃહસ્થના જીવનમાં તો દાનશીલ તપ અને ભાવ ચારે પ્રકારે તો શશકાંતભાઈ તરફ હું નજર કરું છું. આજે તેઓ આવશ્યક ક્રિયાઓ ઉપર બોલવાના છે. એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવા વિનંતી કરું છું.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. પ્રબુદ્ધ જનોની આ સભા પાસે ફરી એકવાર ઉપસ્થિત થવાનું સૌભાગ્ય મને મળ્યું છે. જૈન યુવક સંઘનો હું ખૂબ આભારી છું કે મારી અનુકૂળતા સાચવીને મને વ્યાખ્યાનમાળામાં પહેલા દિવસે બોલવાની તક આપે છે. ઓપનિંગ બેટ્સમેન હોઈએ કે ક્લોઝિંગ બેટ્સમેન હોઈએ, અહીં તો આ સભા એ જ ગૌરવની વાત છે. પરંતુ આપનો જરૂર હું આભાર માનું છું કે મને આટલી સગવડ આપ કરી આપો છો. આજનો વિષય છે આવશ્યક ક્રિયા શ્રેષ્ઠ અધ્યાત્મયોગ. ચાઇનીઝ ફિલોસોફર લાયત્સે એમની પાસે તેમના શિષ્યો અંતિમ સમયે કંઈક જ્ઞાન મેળવવા માટે ગયા અને કહે, અમને કંઈક કહો. લાયત્સેએ જવાબ આપ્યો કે જે જાણે છે તે બોલતો નથી અને જે બોલે છે તે જાણતો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના એ શબ્દ સામ્રાજ્યના વિસર્જન માટે છે. નૈશ્ચયિક સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના જ્યારે જીવનમાં આવે છે ત્યારે આ શબ્દ સામ્રાજ્યનું અંત આવીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહેવાનું મન થાય છે. 50 વર્ષ સુધી આ સમાજને જ્ઞાનનું દાન કરનાર એવા આ જૈન યુવક સંઘ અને પર્યુષણ વ્યાખ્યાન માળાના આયોજકોને કહું છું કે હવે આ શ્રોતાઓને વ્યાખ્યાન ભવનમાંથી મૌન ભવનમાં લઈ જવા છે. મૌન ભવનમાં બનીને પરમ કૃપાળુ એવા પરમાત્માની આરાધના કરીને પ્રયોગાત્મક રીતે આપણે આપણા જીવનમાં શાંતિનું પ્રસારણ કરવાનું છે. પર્યુષણ પર્વ આવે લોકોત્તર પર્વ છે. દેવાલયમાં રહેલા દેવને દેહમાં પધરાવવાનું આ પર્વ છે. આપણા જીવનમાં જે અનાવશ્યકો ઘેરાઈને પડેલા છે તેમાંથી છૂટીને આવશ્યકમાં જવાનું પર્વ છે. અનાવશ્યકોથી જેનું જીવન ભરેલું છે તેને આવશ્યકને માટે સમય નથી એમ કહેતા અચકાતા નથી. શાંત ચિત્તે વિચાર કરીએ 24 કલાકનું આપણું જીવન આપણે કઈ રીતે વ્યતીત કરીએ છીએ અને તેનું જો માત્ર સેલ્ફ ઓડિટ કરશું તો નક્કી નિર્ણય થશે કે ઘણા અનાવશ્યકોને દૂર કરીને આવશ્યકને માટે હંમેશા આપણી પાસે તક રહેશે. પર્યુષણ પર્વ એટલે ચૈતન્યની પાટી ઉપરથી અહમ અને મમને ભૂંસવાનું આ પર્વ છે. આપણા નામ અને રૂપને લઈને આ સમાજમાં આપણે એકમાત્ર ત્રાસ ફેલાવ્યો છે. અરિહંત પરમાત્માના નામ અને અરિહંત પરમાત્માની આજ્ઞામાં જ જઈને આપણે પોતે શાંતિને પામશું અને જગતમાં શાંતિનું દાન કરી શકશું એવું આ લોકોત્તર પર્યુષણ પર્વ આવ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ચારિત્ર પદની આરાધના એ જ જૈન શાસનનું હાર્દ રહેલું છે. ભારતમાં રહેલા બધા દર્શનોમાં જે ચારિત્ર પદની વિશિષ્ટ પ્રરૂપણા અને વિશિષ્ટ જરૂરિયાતની વાત જૈન દર્શનમાં છે, તેને કારણે જૈન દર્શન ભારતના દર્શનો માહેનું એક દર્શન નહીં પણ શ્રેષ્ઠ દર્શન બનેલું છે. અને એ ચારિત્ર ધર્મ એટલે દાનશીલ તપ અને ભાવની પ્રરૂપણા. જે વ્યક્તિ દાન કરે છે તેનું પુણ્ય ખૂટતું નથી, જે વ્યક્તિ શીલ પાડે છે તેનું સુખ જતું નથી, જે વ્યક્તિ તપ કરે છે તેના જીવનમાં દુઃખ આવતું નથી, અને ભાવથી જે ચારિત્ર ધર્મની આરાધના કરે છે એ તો સાક્ષાત અહીં જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. શ્રવણ માર્ગ, શ્રુતિ અને શ્રવણ પછી કૃતિ આવવી જોઈએ. આપણા વ્યવહારિક ક્ષેત્રના જીવનમાં પણ વિદ્યારસ પ્રાપ્ત કર્યા પછી, જો મહાવીર જૈન વિદ્યાલયમાં જ અમે રહ્યા હોત, આ ઘણા મિત્રો અમારા બધા સહઅધ્યાયીઓ છે, તો શું ચાલત. તો વિદ્યારસ પછી ક્રિયારસ આવે છે, અને એ ક્રિયારસ પણ ધ્યાનરસમાં પરિણમે છે, અને ધ્યાનરસ પણ ભાવરસમાં જાય છે, અને પછી સ્વભાવમાં જવાય છે. તો અરિહંત પરમાત્માએ જે બતાવેલું આ શાસન છે તેમાંની જે આવશ્યક ક્રિયાઓ જે છે એ શ્રેષ્ઠ અધ્યાત્મ યોગની પ્રરૂપણા કરેલી છે. તેના માત્ર વિસ્તારથી વિચાર કરતા પણ રોમાંચ ખડા થાય છે કે પ્રભુએ આવું એક પૂર્ણ યોગ આ પૃથ્વીના પાટલે મૂકીને મોક્ષ માર્ગ ઉપર આપણે ક્ષેમ કુશળ પ્રગતિ કરી શકીએ તે રીતે બતાવીને ગયા છે. આખી એ આવશ્યક ક્રિયાની પૃષ્ઠભૂમિ જો કોઈ હોય તો તે મૈત્રાદિ ભાવ છે. મૈત્રાદિ ભાવ વગરનું એક પણ અનુષ્ઠાન એ સદ અનુષ્ઠાન કહેવાતું નથી. અને એટલા માટે જ આ આવશ્યક ક્રિયાઓ જે છે એ આવશ્યક ક્રિયાઓ આપણા જીવનમાં મૈત્રી જે ખંડિત બનેલી છે તેને અખંડિત કરવા માટે છે. આપણું મન જે સંસારમાં ફેલાયેલું છે તેમાંથી પાછું ખેંચીને મનોગુપ્તિમાં જવા માટે આ આવશ્યકો આપણને આપવામાં આવ્યા છે. યોગની વ્યાખ્યા જૈન શાસનમાં અદ્ભુત કરેલી છે, કોઈ અધૂરી નથી. કૈવલ્ય જ્ઞાની તીર્થંકર પરમાત્માએ યોગની વ્યાખ્યા ત્રણ રીતે બતાવેલી છે. સૌથી પ્રથમ ચિત્ત નિરોધ, યોગસ ચિત્તવૃદ્ધિ નિરોધ, એ પાતંજલનું સૂત્ર છે, પણ આપણે ત્યાં તો તેનાથી આગળ ચાલીને ચિત્તવૃત્તિના નિરોધ પછી આવે છે યોગ નિરોધની વાત આવે છે. મન વચન અને કાયા રૂપી યોગ આપણને મળ્યા છે, એ યોગને જો આપણે આવશ્યક ક્રિયાઓના વર્તુળમાં વ્યવસ્થિત નહીં રાખીએ તો અનાદિકાળના આપણા સ્વભાવને કારણે સંસારમાં રેલાઈ જવાનું તદ્દન સહેલું છે. એટલા માટે જ ચિત્તવૃત્તિના નિરોધ પછી યોગ નિરોધની વાત કરી છે, અને 14મા ગુણસ્થાનક પછી સર્વ પ્રવૃત્તિનો નિરોધ કયો છે. તો આ રીતે અધ્યાત્મ યોગ, એની પૃષ્ઠભૂમિ મૈત્રાદિ ભાવ, તેનું કાર્યક્ષેત્ર આપણા મન વચન અને કાયાને સત પ્રવૃત્તિથી જોડવામાં રહેલું છે. ગણધર રચિત સૂત્રોથી આ આવશ્યક ક્રિયાઓ બતાવવામાં આવેલી છે. પ્રભુએ ત્રિપદી આપી, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, એક રિસર્ચનો વિષય છે. 12.5 અક્ષર ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત ના થાય છે. 12.5 વર્ષની પ્રભુ મહાવીરની તપશ્ચર્યા પછી માત્ર 12.5 શબ્દો આપણને મળેલા છે, અને ગણધરોએ એ ત્રિપદીમાંથી રત્નત્રયી અને તત્વત્રયી રચી, અને આ સંસારમાં કર્મત્રયી, કાળત્રયી અને અવસ્થાત્રયીનો નાશ કરવા માટેનો માર્ગ બતાવીને ગયા. રાગ દ્વેષ અને મોહથી મુક્ત થવારૂપી કર્મત્રયી, તેનાથી મુક્ત થવા માટે સ્વપ્ન જાગ્રત અને સુષુપ્તિ એવી દશામાંથી મુક્ત થવા માટે અવસ્થાત્રયીને ઉલ્લંઘન કરવા માટે, અને કાળત્રયી ભૂત ભવિષ્ય અને વર્તમાનના કાળનું ઉલ્લંઘન કરીને અતિક્રમણ કરીને દિવ્ય ચેતનામાં આપણી જાતના વિસર્જન કરવા માટેની આ ત્રિપદીમાં સામગ્રી રહેલી છે. ગણધર રચિત સૂત્રો એ મંત્રાત્મક છે, અર્થ ગાંભીર્યથી ભરેલા છે, અને એ સૂત્રોનું રહસ્ય એક વખત જ્યારે જીવનમાં સાંપડે છે ત્યારે માનવી આ આવશ્યક ક્રિયાઓ વગર રહી શકતો નથી. કઈ છે આ આવશ્યક ક્રિયાઓ કે જેને અવશ્ય કરવા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે? જ્યાં સુધી રાગને, દ્વેષને અને મોહને વશ રહીએ ત્યાં સુધી તેનેથી અવશ્ય બનવા માટે જે ક્રિયા કરવી પડે તે આવશ્યક ક્રિયા કહે છે. જે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું રાગથી પર છું, દ્વેષથી પર છું, મોહથી પર છું અને મારે આવશ્યકની જરૂર નથી, તો વંદનને પાત્ર છે, એમાં કોઈ વાંધો નથી. પણ જો વિનમ્ર રીતે જોઈએ તો જ્યાં સુધી પણ આપણે 18 પાપ સ્થાનકોનું સેવન ચાલુ રાખીએ, જ્યાં સુધી આપણો સંસાર અકબંધ રાખીએ ત્યાં સુધી એ સંસારના અનુબંધને તોડવા માટેની સમ્યક પ્રવૃત્તિ ન કરીએ તો માત્ર એક અભિનિવેશ કહેવાશે, માત્ર શ્રવણ માર્ગ દ્રષ્ટિહીન છે, માત્ર કર્મ માર્ગ પ્રાણહીન છે, અને માત્ર યોગ માર્ગ અહંકારને પહેરે છે. આ ત્રણેય યોગને જ્યારે ક્રિયાઓથી ગુમફિત કરવામાં આવે છે ત્યારે જ એ યોગોનું ચૈતન્ય અને ચેતના આપણને જોવા મળે છે. પ્રબુદ્ધ જનોને સમજાતું નથી કે આ ક્રિયાઓ પ્રત્યેની જે અરુચિ થઈ છે તે માત્ર થોડીક સમજનો અભાવ છે. સામાયિક કે પ્રતિક્રમણ કે બીજા આવશ્યકો, બાળ જીવો અથવા તો આપણો જે શ્રીમંત ચતુર્વિધ સંઘ છે એમાંની વ્યક્તિઓ વ્યવસ્થિત રીતે ન કરે તેનાથી પ્રબુદ્ધજનને એ ક્રિયા છોડવાનો અધિકાર મળતો નથી. પ્રબુદ્ધજનો જો આ આવશ્યક ક્રિયાઓને પોતાની યોગ્ય શક્તિ મુજબ જો જીવંત કરશે તો આજુબાજુમાં આખા સંઘમાં ચેતનાના અજવાળા પથરાશે અને સંઘ આખો જીવંત બનશે. આખરે તો આ યુગમાં આપણે આપણા સાધર્મિકોની સાથે જ રહેવાનું છે, એ સાધર્મિકોની સાથે રહીને મોક્ષ માર્ગની આરાધના કરવાની છે. આ પર્યુષણ પર્વના પણ 5 કર્તવ્યો શાસ્ત્રમાં બતાવ્યા છે, આવશ્યક અવશ્ય કરવા જેવા એવા 5 કર્તવ્યો પર્યુષણ પર્વના છે. સૌથી પહેલું કયું છે? અમારી પઢાવ, અભયદાન, જગતના જીવ માત્રને અભયદાન દેવાનું છે. તેનું પ્રથમ આપણા જીવનમાં અભયદાનને કેટલે સુધી લાવી શકીએ છીએ, 8 દિવસ સુધી મારા જીવનમાં અભયદાન શક્ય તેટલું આપું અને બીજાને અભયદાન અપાવું, તે પ્રથમ કર્તવ્ય છે. બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્યનું. આ સાધર્મિકો જે મળેલા છે આનાથી રૂડો કોઈ સંઘ નથી. આ પૃથ્વીના પાટલે આ સાધર્મિકોને મળવા કરતા વધારે કોઈ મોટું સૌભાગ્ય નથી, કેમ કે મહાવીરના બધા જ પુત્રો છીએ આપણે, મહાવીરના સંતાનો છીએ. તો સાધર્મિક વાત્સલ્ય એટલે માત્ર આપણા મધ્યમ વર્ગના ભાઈઓને મદદ કરવી એમ નહીં, સાધર્મિક વાત્સલ્ય એટલે એકબીજાના હૃદયમાં રહેલા નમસ્કાર મહામંત્રની ઉપબૃહણા કરવી. ગુરુ ભગવંત કહેતા હતા કે નમસ્કાર મહામંત્રને ગણનારને જ્યારે જોઈએ છીએ ત્યારે આંખમાં અમી આવવી જોઈએ કે મારા સાધર્મિકો આવો મેળો આ પર્યુષણ પર્વમાં જે થાય એ સાધર્મિક વાત્સલ્ય વ્યક્ત કરવા માટે છે. ત્રીજું કર્તવ્ય છે 8 તપસ્યાનું. તપ એ પણ આપણા ધર્મની એક નીબ રહી છે. એ તપ 8 તપ દ્વારા આપણે માધ્યસ્થ ભાવને કેળવવાનો છે. આ શરીરથી માધ્યસ્થ ભાવ કેળવવા માટે તપ છે. ચોથું કર્તવ્ય છે ક્ષમાપનાનું. જૈનત્વ ટકાવવાનું જો કોઈ પર્વ હોય તો આ પર્યુષણ પર્વ છે. 360 દિવસ થાય અને જગતમાં રહેલા એક જીવની સાથે પણ મારો જો દ્વેષ કે ઈર્ષા કે વૈરભાવ જો ટકી રહ્યો તો શાસ્ત્ર એમ કહે છે કે જૈનત્વના અધિકારમાંથી તું ભ્રષ્ટ બને માટે 360 દિવસે સાંવત્સરિક પર્વ આવે છે. આવું ક્ષમાપનાના પર્વની પૂર્વ તૈયારી રૂપે આ જ્ઞાન ગંગાનો પ્રભાવ રહે છે. આખરે તો આપણે પણ દર્શન જ્ઞાન અને ચારિત્રની આપણી પોતાની આત્માની શક્તિમાં ડૂબીને આ ક્ષમાપનાથી આખા જગતને ધારણ કરવાના ધર્મમાં સહાય આપવાની છે. અને 5મું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. જે પ્રભુએ આપણને આ દર્શન આપ્યું, જે પ્રભુએ આપણને આ જ્ઞાન આપ્યું, જે પ્રભુએ આપણને આ ચારિત્ર ધર્મ બતાવ્યો તેવા પ્રભુઓના દર્શન, ભક્તિ, વંદન, પૂજન, અર્ચન, સ્તવનથી, નવધા ભક્તિથી આ પ્રભુને 8 દિવસમાં આપણે આરાધવાના છે. આવા પર્યુષણ પર્વના 5 કર્તવ્યો આજથી આપણે કરવાનું ચૂકીએ નહીં. આવશ્યકોની વાત જ્યારે કરીએ છીએ, 6 આવશ્યક મુખ્ય રહેલા છે. સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ. આ 6 કર્તવ્ય રોજ અવશ્ય કરવા જેવા છે એમ શાસ્ત્રમાં ગણધર ભગવંતોએ પોતાના મંત્રરૂપી વાણીમાં કરીને કહેલું છે. સામાયિક આપણો આત્મા જ પોતે સામાયિક સ્વરૂપ છે. સામાયિકની સાધના સાધના છે અને સાધ્ય પણ છે. સામાયિક ભાવની પ્રાપ્તિને માટે જ બાકીના 5 આવશ્યક રહેલા છે. સામાયિક એ સાધ્ય અને સાધન બંને છે. 48 મિનિટનું એક સામાયિક જ્યારે આપણે લઈએ છીએ ત્યારે 48 મિનિટ સુધી આખા જગતને અભયદાન આપીએ છીએ. સાવજ્યમ જોગમ પચખામી એમ કહીને જ્યારે કહીએ છીએ ત્યારે સાવધ્ય યોગોમાંથી નિવૃત્ત બનીને આખા જગતને 48 મિનિટ સુધી સાધુ પદ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રભુ આપણને આપીને ગયા છે. આપણે માનીએ કે સાધુ થવાય નહીં, પણ 48 મિનિટનું સાધુ પદ તો પ્રાપ્ત કરવા માટે માર્ગ આપણા માટે ખુલ્લો છે. આવી આવશ્યકની ક્રિયાઓ એનું તેજ આપણામાં પ્રગટતું નથી. એનું કારણ છે કે એનો મર્મ આપણે જાણ્યા નથી. માત્ર બુદ્ધિથી અર્થના ઉદ્ઘાટનથી જો રહેશું અને અનુભૂતિનું શીલ જો જીવનમાં પ્રગટ કરવા માટેની તૈયારી નહીં હોય તો આ આવશ્યકો આપણને આકર્ષણ નહીં કરી શકે. ચતુર્વિંશતિ સ્તવ, 24 તીર્થંકરોની સ્તવના જેને આપણને સામાયિક ધર્મ બતાવ્યો, જેને આપણને આજ્ઞારૂપી આ આવશ્યકો કરવાની વાત કહી. એક વાત પ્રમાણિકપણે કહેવા માંગુ છું કે જગતમાં તીર્થંકરોનું સામ્રાજ્ય અકાટ્ય રીતે ચાલી રહ્યું છે. પ્રભુની આજ્ઞા સર્વોપરી ત્રિકાળ વ્યાપી ત્રિલોક વ્યાપી આ જગત ઉપર અસ્તિત્વ ધરાવે છે. પ્રભુએ આ પ્રકૃતિના વહીવટમાંથી રાજીનામું નથી આપ્યું. વી હેવ ગિવન એ વોક ઓવર. આપણે આપણા જીવનમાંથી આ પ્રભુની આજ્ઞાના આરાધનમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. એટલા માટે જ મારા મિત્ર રમણભાઈને હું કહેતો હતો કે ઘણા બધા સાધર્મિકોને મળું છું ત્યારે એમની પાસેથી જે વાત સાંભળું છું ત્યારે એક સૂત્ર કહેવાનું મન થાય છે કે જાણે કે આપણે બધા કોસ્મિક ડ્રોપ આઉટ છીએ. આ ભાવમાં ધર્મની આરાધના કરવી નથી. શ્રીમંત બાપનો દીકરો દર વર્ષે કોલેજમાં ડ્રોપ આઉટ લઈને 5-7 વર્ષ જેમ કાઢે એમ આપણે પણ અર્થ અને કામમાં આપણું જીવન સંપૂર્ણ રીતે આપીને ધર્મને મોક્ષ પુરુષાર્થ તરફ જોડ્યું નથી ત્યાં સુધી આ સૂત્ર આપણને રહે છે કે આપણે બધા કોસ્મિક ડ્રોપ આઉટ છીએ. અને એનો કોઈ ગર્વ લઈએ છીએ કે અમારે જરૂરત નથી, કંઈ બહુ વહેલી ઉતાવળ નથી કંઈ. પણ આ જુવાની ઉંમરમાં જો આ ધર્મ નહીં આવે અને આ જગતને આંગણે 1 કરોડ જૈનો વિશ્વ શાંતિનો સંદેશ આપવા માટે કટિબદ્ધ નહીં બને તો આજે કોઈ સંસ્થા રહી નથી, કોઈ વ્યવસ્થા એવી નથી કે જગતમાં શાંતિનું પ્રદાન કરી શકે. શાંતિ આપણે પહેલા પ્રાપ્ત કરવાની છે અને એ પ્રાપ્ત કરીને આપણી આજુબાજુ એ શાંતિનું પ્રસારણ કરવાનું છે. ઘણી વાર જૈનોની સભામાં જ્યારે જવાનું બને છે ત્યારે એમને હું માનું છું કે વિશ્વ નાગરિકોની સભા છે. ધીસ ઇઝ એન એસેમ્બલી ઓફ વર્લ્ડ સિટીઝન્સ. વિશ્વના હિતની ચિંતા જૈનોએ જેટલી કરેલી છે, જૈનોના આગમોએ જેટલી કરેલી છે, તેટલી ચિંતા બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. તો વિશ્વ નાગરિક તરીકે આપણું કર્તવ્ય શું છે એ સંદર્ભમાં આ અધ્યાત્મ યોગ અને ક્રિયાને આપણે સમજવો પડશે. સાક્ષાત તીર્થંકર ભગવંત જ્યારે આ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા ત્યારે 125 જોજનમાં કોઈ મારી નહીં, કોઈ મરકી નહીં, કોઈ દુષ્કાળ નહીં, કોઈ હિંસા નહીં, કોઈ વૈર નહીં. વિચાર કરો કે એમની ચેતના કેટલી નિર્મળ બનેલી હશે. 125 જોજન એટલે 1000 ચોરસ કિલોમીટર. 1000 ચોરસ કિલોમીટરમાં તીર્થંકર પરમાત્મા વિહાર કરે ને સકળ જીવ રાશિ પરસ્પર મૈત્રી ભાવથી હૈયું દળાય એવી રીતે રહે એ કેટલો ઊંચો એમનો અતિશય કહેવાશે. મહાવીરના અનુયાયી તરીકે આપની પાસે નમ્ર પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જો આપણા ભગવાનનું ચૈતન્ય 1000 ચોરસ કિલોમીટરમાં શાંતિ ફેલાવી શકે તો આપણે કેટલા ચોરસ કિલોમીટરમાં શાંતિ ફેલાવી છે? 10 કિલોમીટરમાં, 5 કિલોમીટરમાં? જૈન જે છે એ આ સમાજની એક સંપત્તિ છે. જ્યાં પણ જૈન જાય ત્યાં નિર્મળતાનું, નિશ્ચયતાનું, નિર્ભયતાનું દાન કરે એવું એક ઉચ્ચ સ્થાન આપણને પ્રભુએ બનવા માટે આપ્યું છે. ચતુર્વિંશતિ સ્તવ એવા ભગવાનની ભક્તિ એ બીજું આવશ્યક છે. અને ગુરુવંદન વિનય દ્વારા જ ધર્મની પ્રાપ્તિ છે અને એટલા માટે જ આપણે ત્યાં ગુરુ પરંપરાની મહત્વની વાત રહેલી છે. જ્ઞાનીની નિશ્રા અને વિધિનો આગ્રહ એ બંને જ આપણા જીવનમાં જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત કરી શકે એમ છે. પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્છખાણ એમ કરીને આ 6 આવશ્યક આપણા જીવનમાં પ્રભુએ બતાવેલા છે. સમ્યક દર્શનને માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિને માટે 6 સ્થાન બતાવવામાં આવ્યા છે.